તારીખ 2/2/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઘાટકોપરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 76 મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
જીવભાવમાં પણ જીવભીન પ્રકૃતિ ક્રોધની પ્રકૃતિમાં જોડાતા પ્રકૃતિમાં જોડાતા નહીં પણ અનેક પ્રકારના નાના મોટા દોષ પણ સૌથી મોટો દોષ તે છે અહીંયા એ વાત કે મનુષ્યતા જ ઉત્પન્ન થઈ પડે. અમુક પ્રકારનું પાપ કર્યું એને મોટો દોષ છે એમ અહીંયા નથી. અનંતકાળમાં ધાર્મિક સ્થળમાં ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા છતાં સાચી મનુષ્યતા ઉત્પન્ન છે આ સર્વથી મોટો દોષ છે. બધાથી મોટો દોષ છે. મનુષ્યતા તો મોક્ષના અનુસંધાનમાં પ્રગટ થાય છે. મોક્ષ એટલે પૂર્ણતા. અને એ જ નથી કર્યું એ સર્વથી મોટો દોષ છે. એટલે કે સંસારનું ધ્યેય નથી બદલ્યું એ જ મોટો દોષ છે. આ સૌથી મોટા દોષ છે. નહીંતર તીવ્ર પાપના પરિણામથી નર્ક નિગોદના ભાવ થાય છે એમ સૌથી મોટા દોષ એવા પ્રકારનો હોય એવું વર્ણન નથી
કર્યું.
પ્રતિપાદન કરવાની ખૂબી છે એમ આ જીવે સંસારાર્થી પણ છોડીને મોક્ષાર્થી પણ પ્રાપ્ત નથી થયું એટલે મોક્ષ નથી થયો એટલે કે સંસારાર્થી મટ્યો નથી. પછી સંસારાર્થી રહેતા સંસારાર્થી રહેવા છે ભાઈઓ ના આપણી જગ્યા અનંતકાળમાં સાચી મુમુક્ષુતા ઉત્પન્ન નથી. સુપર્ણદેવનું વજન આ વિષય ઉપર બહુ છે. એકવાર પણ જો સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થાય તો જીવ મોક્ષ માર્ગે ચડી જાય. અવશ્ય મોક્ષ માર્ગે ચડી જાય. બીજું કે કોઈ પણ ધર્મ મતમાં કે કોઈ પણ પ્રકારમાં ધાર્મિક વિષયમાં જીવ પ્રવૃત્તિ કરે એનું નામ મોક્ષતા નથી. કેમ કે એમ તો દરેક પોતપોતાને ઠીક પડે તે રીતે પોતાની મરજી પ્રમાણે પોતાની ઈચ્છા પ્રમાણે પોતાની રુચિ પ્રમાણે કાંઈ ને કાંઈ ધર્મ કાર્ય કોઈ ને કોઈ ઓછા વધતા પ્રમાણમાં કર્યા જ કરતા હોય પણ એને અહીંયા મુમુક્ષુતા નથી. એટલા માટે અમે મુમુક્ષુતા માટે એક વ્યાખ્યા બાંધી છે કે સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે વ્યક્ત કરો એટલે પૂર્ણતાના લક્ષ્ય પ્રયાસ કરવો વિકલ્પ કરવો એમને વિચાર કરવો એમને પ્રયાસ કરવો પૂર્ણતાને પહોંચવાનો પ્રયાસ કરવો. અને એ પ્રયાસ કરતા કરવાનું કારણ છે શા માટે કે મહાશક્તિના પરિણામમાં મૂંઝવણ થતી હોય એ પરિસ્થિતિમાં નહીતર શું થાય છે કે બધા એમ કે છે કે મોક્ષ પામવા માટે તો અમે ધાર્મિક પ્રવૃત્તિ કરીએ છીએ, પછી બધાને જે ફાવે તે કોઈ વાંચન વિચાર શ્રવણ ચિંતન મનન કે કાંઈ પણ જે થતું હોય મોક્ષ માટે જ કરીએ છીએ, તો બહુ ભાઈ બીજી ગાડી છે. જીવની સંસારમાં મૂળ સહિત આસક્તિના જે પરિણામ થાય છે, એટલે કે જ્યાં જ્યાં એને મોહભાવ સંયુક્ત રસ આવે છે, આસક્તિ કે રસ આવે, મોહભાવ સહિત રસની ઉત્પત્તિ થાય છે, એ વખતે મૂંઝવણ થાય છે. સામાન્ય રીતે સંસારી જીવને એ પરિણામમાં ઓછા વધતા પણ રસ આવે છે, ઓછો વધતો પણ રસ આવતો આવે છે. પછી ધર્મના ક્ષેત્રમાં બધું પેદા કરે, એ ધર્મના ક્ષેત્રના પરિણામનો વિભાગ છે અને ઉદય છે, એ પણ એક ઉદય જ છે. હજી અનુદય પરિણામ હજી નથી મુમુક્ષુની ભૂમિકામાં, ઉદયના ઉદયગત જ પરિણામ થાય છે. ધાર્મિક ક્ષેત્રમાં જે પરિણામ થાય છે એ વ્રત ત્યાગ બધા ઉદયમાં જ જાય છે, દીક્ષા પણ ઉદયના ઘરની થાય છે, અને બીજા કોઈ પણ વાંચન વિચાર આદિ કરે છે એ પણ ઉદય પ્રમાણે કરે છે. આવું તો પણ ન પહોંચાણું એ ક્યાં ઉદય હતો, અહીંયા પહોંચાણું તો આ ઉદય હતો, અહીંયા નહીં આવવામાં ઉદય ક્યાં હતો, અહીંયા આવવામાં ઉદય અહીંયા છે. એક તો એ પ્રકારનો ઉદય છે કે જેમાં ધાર્મિક પ્રવૃત્તિ જીવ થાય છે, અને એક સંસારના કાર્યોનો ઉદય છે એમાં મૂળ સહિત જે પ્રવૃત્તિ થાય છે અને જ્યાં જ્યાં રસ પડે છે જે જે જીવને ત્યાં ત્યાં એનું મૂંઝવણ થવી ઘટે છે. જો મૂંઝવણ ન થાય તો મોક્ષને માટે જે પ્રયત્ન કરવો છે એનો જે પુરુષાર્થ છે એ નથી થતો. શું કારણ છે પુરુષાર્થ નહીં ઉપડવાનો, અથવા પોતે પોતાના આત્મકલ્યાણ માટે હિન પુરુષાર્થી કા, એ પ્રશ્નનો આ ઉત્તર છે. મારે પુરુષાર્થ કરવો છે છતાં થઈ શકતો નથી, આ પ્રશ્ન થયો ને બરાબર આવી છે, એ જ ઉત્તર આવ્યો છે કે નવા શક્તિને જે પરિણામ છે એ એક વિભાગ છે ઉદયનો, મોહ પાડ્યો નથી એટલે મોહ જે ઉભો છે, અને જ્યારે જ્યારે તીવ્ર રસવાળા પરિણામ થાય છે એટલે આશક્તિના પરિણામ થાય છે ત્યારે મૂંઝવણ થવાને બદલે રસ આવે છે, એ પુરુષાર્થ નહીં ઉપડવાની. અને મૂંઝવણ થશે તો પુરુષાર્થ, કેમ કે ત્યાં રસ નહીં આવે.
એટલે એનો અર્થ તો એવો છે, મૂંઝવણ થવાનો અર્થ એવો છે તો અવાયુ એ વખતે આય ઉદય, ના અવાયુ એ બી ઉદય, બંને ઉદયના પરિણામ. અવાયુ એ વખતે બી મૂંઝવણ, ના અવાયુ એ વખતે બી મૂંઝવણ, આશક્તિનો મોહ તો ત્યાં ઉભો છે.
અવાયુ ત્યારે તો માનો કે આપણે ધર્મની પ્રવૃત્તિ કરીએ ત્યારે તો માણસ એમ થાય કે આપણે કાંઈ ખોટું કરતા નથી, સ્વાધ્યાય કરવા બેઠા છીએ, એનું શું ખોટું કરીએ છીએ, મૂંઝવણ તો સ્વાધ્યાય કરવો જોઈએ, તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ, એ તો બને એટલો શક્ય હોય, પણ એ ઉદય પ્રમાણે કર્યું થાય છે. ખરેખર તો શું છે કે સર્વ ઉદયમાં એ ચાલવું જોઈએ,
એટલે બંને તો ઉદય તો છે એમ, તો
બધા ઉદયમાં જો એ ચાલતું હોય, જે સમજાણું હોય જે વિચાર્યું હોય એ જો ઉદયમાં લાગુ કરાતો હોય તો એ તો પ્રયાસ થઈ ગયો, પાછો એ તો મોક્ષ, એ તો છૂટવાનો આત્મકલ્યાણ માટેનો પ્રયાસ થયો. પણ ઉદય વખતે એ પ્રયાસ ન ચાલતો હોય તો રસ આવી જાય છે, રસ આવે છે એ પુરુષાર્થનું ઉત્પન્ન. પ્રેક્ટિકલ સાઈડ શું છે, કે ભલે ઉદય વખતે સ્વાધ્યાય કર્યો, સ્વાધ્યાયના ઉદય વખતે સ્વાધ્યાય કર્યો, પણ બીજા ઉદય વખતે એ સ્વાધ્યાયને કામે લગાવી દો. તો શું છે કે એ વખતે પોતાના પરિણામમાં વિરુદ્ધતા ઉભી થશે. એક બાજુથી મોહનો ઉદય છે અને બીજી બાજુથી મોહને તોડવાના પરિણામ ચાલુ છે. જો જાગૃતિ ન રહીએ તો રસ પડે અને જાગૃતિ રહીએ તો મૂંઝવણ થાય કે આમ કેમ. મારી જે આત્મભાવના છે એને ઠેસ પહોંચે છે. આત્મજાગૃતિ વાળાને પોતાની આત્મભાવનાથી વિરુદ્ધ જાતિના મહાશક્તિના પરિણામ થાય વિરુદ્ધ પ્રકારના, એટલે એને ઠેસ પહોંચે. પોતાની ભાવનાને ઠેસ પહોંચે એ કોઈ ભાવના, પોતાની ભાવનાને ઠેસ પહોંચે તો પૂછાય જ નહીં, પણ છતાં થાય છે એટલે મૂંઝવણ થાય. આવો એક અંદરમાં એક દ્વંદ્વ ઉત્પન્ન થવાનો પ્રકાર મોક્ષની ભૂમિકામાં ઉત્પન્ન થાય તો એવું એક લક્ષણ છે કે આ પ્રકાર આવવું જોઈએ, આથી પસાર થવાનું છે.
અને વિવેક અવિવેકનું યુગ છે.
હા, આત્મભાવના છે એ વિવેક વાળો વિચાર છે અને એથી વિરુદ્ધ પરિણામ છે એ અવિવેક છે. અને ઘર્ષણ અંદરમાં ઉત્પન્ન થાય અને કાર્ય સંપન્ન ન થાય એટલે મૂંઝવણ થાય. દરેક બાબતમાં મૂંઝવણ થવાનું કારણ એ છે કે પોતે જે કરવા ધારે છે એ ન થાય ત્યારે મૂંઝવણ થાય. જે કામ પોતે કરવા માંગતો હોય એ ન થાય એટલે મૂંઝવણ થયા ના જોઈએ. એ તો મુમુક્ષુતાની એ વ્યાખ્યા કરી છે કે મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે જ યત્ન કરવો, છૂટવા માટે જ યત્ન કરવો. કોઈ પણ ભોગે છૂટવું છે આ સંસારના બંધનોથી, કોઈ પણ રીતે કોઈ પણ કોષ્ટ કે તેની કોષ્ટ છૂટવું છે, એવો પ્રયત્ન સદાય સતત ચાલુ રહેવો જોઈએ. તો એનું નામ સાચી મુમુક્ષુતા છે, નહીં તો કહેવા માત્ર મુમુક્ષુતા છે. ખરેખર એ તો નામ માત્ર મુમુક્ષુતા છે અને એ તો દરેક પોતપોતાની રીતે કરતા હોય છે કે એને મુમુક્ષુતા ન કહેવાય. આ ખાસ લક્ષણ બનાય છે. બીજું મુમુક્ષુતાનું, સાચી મુમુક્ષુતાનું લક્ષણ એ છે કે પોતાના દોષનું નિષ્પક્ષપણે અવલોકન થાય, એ પણ સાચી મુમુક્ષુતાનું લક્ષણ છે. ચાલતા પરિણામોમાં જે ચાલુ દોષ છે એને જોવાનું થાય, એને અવલોકન કરવાનું થાય નિષ્પક્ષપણે, એટલે કે બચાવ કર્યા વિના. ત્યારે એવો વિકલ્પ ન હોવો જોઈએ, અભિપ્રાય તો સદંતર ન હોવો જોઈએ, કેમ કે અભિપ્રાયમાં તો પૂર્ણ શુદ્ધિનો અભિપ્રાય છે, પૂર્ણતાનું લક્ષ્ય છે. પણ છતાં એવો વિકલ્પ ન આવવો જોઈએ કે આ તો મારો ભૂમિકાનો દોષ છે એટલે વાંધો નહીં તો હોય, પણ એ પક્ષપાત છે. દોષનું રક્ષણ કરી એને, એ જીવને દોષનું અનુમોદન વર્તે છે, તેને નિર્દોષ સ્વરૂપને નિર્દોષ સમ્યક દ્રષ્ટિ ઉત્પન્ન ન થાય. પોતાના દોષનો પક્ષપાત કરે કે કોઈ પણ બીજો જે દોષ કરે એનો પક્ષપાત કરે, એ દોષ દ્રષ્ટિ પ્રધાનતાનું પરિણામ છે. નિર્દોષ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ જેને કહેવાની છે, કેમ કે સ્વરૂપ પરિપૂર્ણ નિર્દોષ છે, નિર્દોષનો પક્ષપાત કરી કરે છે. જે નિજ દોષ નો ન કરે એ બીજાના દોષ નો પણ કરે છે.
ભૂમિકા અનુસાર દોષ
પક્ષપાત કર્યો. દોષ થાય એનો એટલો વાંધો નથી જેટલો દોષ નો પક્ષપાત થાય એનો
વાંધો.
અભિપ્રાય ઊંટો થઈ ગયો, અભિપ્રાય નો દોષ ઉત્પન્ન થઈ જાય. એ જીવ કદી સમ્યક પ્રકારે નિર્દોષ થવાની શરૂઆત ન કરી શકે. પૂર્ણ નિર્દોષ થવાની તો ચર્ચા જ નથી કરવા જેવી, પણ શરૂઆત પણ એને ન
અભિપ્રાય પડેલો છે.
મુક્ષની ભૂમિકાને બહુ સૂક્ષ્મ વાતો આ રીતે ઉપાડી કરી છે, બહુ સૂક્ષ્મ વાતો કરી છે અને ઘણું સૂક્ષ્મ માર્ગદર્શન પણ આવ્યું છે.
બીજાના દોષનો પક્ષપાત ન કરવું એ કયા કઈ રીતે?
આપણા તરીકે આપણું પરિવાર જન્મ અને એમાં કઈ કોઈ કોન્ફ્લિક્ટ કોઈની હારે થયો હોય તો આપણે આપણા આપણા છે એટલે શું કરીએ? તમે આમ શું કરવા બોલ્યા? પેલા તમે આમ શું કરવા કીધું? પછી એને આમ કર્યું ને, પછી એને દોષ કર્યો ને. તમને ભલે એને દુઃખ લગાવ્યું છે પણ તમે આમ કર્યું ત્યારે ને શું થાય કે પક્ષ કરવાનો મન થાય. કુટુંબી જન હોય પછી ધર્મના ક્ષેત્રમાં પક્ષા પક્ષીના કાંઈ પાર નથી. તો એમાં પણ જો જેના પક્ષમાં પોતે થતો હોય એનો દોષ ન બને, સારા વાળા
નથી.
તો જ્યાં જ્યાં એને મમત્વ થાય અપક્ષપાત પણ દોષ ને જોવા એમાં દોષ નું મહત્વ ઉડાયું છે. મૂળ વાત ગમે તેનો દોષ હોય, મારો હોય કે મારા વાળા નો હોય, દોષ એટલે દોષ. દોષમાં ગુણ નથી, અવગુણમાં ગુણ નથી, ગુણમાં અવગુણ નથી. એમ
દોષ ની ડેફિનેશન બધી જગ્યાએ એક જ.
હું તો ઘણી વાર કહું છું વૈષ્ણવ ટાઈપના અમારા ગયા સંબંધીઓમાંથી કોઈ ભેગા થાય ત્યારે ભાઈ ઉત્સવ આ બાજુ ત્યાં જગ્યા રહેશે. શું છે તમે કેમ જૈન દર્શનમાં વધારે એમ કે ઝુકાવ આવી ગયો આપણું છોડીને? સારું એટલું આપણું, આપણું એટલું સારું એવી મારી સમજણ નથી. પણ એમાં એવું શું વધારે છે? ગુજરાતમાં તો તત્વજ્ઞાન ગુણ છે. કોઈ પણ જૈન સંપ્રદાય છોડીને બીજા તમામ સંપ્રદાયનો જો તુલના કરો તો વેદાંતની બરાબરીમાં કોઈનું તત્વ જ્ઞાન નથી. હજારો તમે શાસ્ત્ર કરી રહેતા છે. જૈન દર્શ સંપ્રદાયની એક વાત જુદી છે જૈન ધર્મની, બાકી દુનિયાના કોઈ પણ ધર્મમાં વેદાંતની હારે કોઈ તત્વ જ્ઞાન ખુલ્લો સંપ્રદાય ન આવે. તો વિશેષ વાત શું છે એ કરો. બરાબર, હું કહું કે ભાઈ ત્યાં બધી વાત ગુણ દોષને આધારિત છે. ત્યાં ભગવાન લીલા કરે એ નથી ચાલતો. દોષ ગમે તેનો હોય, તીર્થંકર હોય તો નર્કમાં જાય એક વાર દોષ કરે તો. તીર્થંકર નો ભ્રેવ હોય અને એનાથી દોષ થાય, ભલે પછી બીજા ભ્રમમાં તીર્થંકર થવાના હોય, પણ આગલો અનુભવ નર્કમાં હોય. એવો નિષ્પક્ષપણે ગુણ દોષ ની ચર્ચા કરી છે. એટલે જૈન દર્શન નો આખો આધાર ગુણ દોષ ઉપર છે. શું મેરિટ્સ ઉપર જ એ ધર્મ ચાલે છે? શું પક્ષપાત ઉપર નથી ચાલતો, મેરિટ્સ ઉપર ચાલે છે. શું બીજો અનુભવ એક ધર્મ મને બતાવી દીધો કે આટલો મેરિટ ઉપર ચાલતો હોય, ક્યાંક ને ક્યાંક તો પક્ષપાત આવશે. જૈન ધર્મ નો તો માન્ય વ્યવહાર પણ બીજા ધર્મ ના સંપ્રદાય કરતા સીધો કરે છે. એક નાના એકેન્દ્રી બે ઇન્દ્રી જીવ ને પણ હિંસા પાડવાનો વિષય અન્ય સંપ્રદાયોમાં કઈ નથી. રોષ તો હોય તો એ જમાનામાં છાણા લાકડા જે દિવસે બાળવાનો રસોઈની અંદર પ્રયોગ થતો હતો અત્યારે તો એ જૈન ગ્રસ્ત હોય તો એ બાય છાણાને ફટકારી જોઈ ક્યાંય જીવાત લાગેલી નથી ને પછી ચૂલામાં નાખે, લાકડું એ પણ ફટકારીને જોઈને પછી ચૂલામાં
નાખે
બરાબર ન ખવાય. ગ્રસ્તની અંદર પણ અને ત્યાગીની અંદર પણ લગ્ન દિગંબર સાધુ એનો જે વ્યવહાર છે એ દુનિયાના કોઈ સાધુનો વ્યવહાર નથી. બાહ્ય વ્યવહારની નિર્દોષતા પણ જૈન કે કોઈ બરાબર કરી શકતી નથી. અંતરંગ વિષય તો સરખામણીનો રહ્યો જ નથી, એમ કહી તો એટલો બધો અલૌકિક વિષય છે કે કોઈની સાથે સરખામણી કરવાની કોઈ જગ્યા નથી ત્યાં તો. પણ બહારમાં તે નિર્દોષતા છે. તો જો તમને નિર્દોષતા અને પવિત્રતા પસંદ હોય તો આના જેવું કોઈ પવિત્ર દર્શન જોવા મળતું નથી. પછી તો કોઈને દલીલ કરવાની જગ્યા નથી. અહીંયા તો મુમુક્ષુતાના પ્રારંભની ચર્ચા કરી છે આ પત્રની અંદર. તો કૃપાળુદેવે કોઈ પણ જીવને યથાર્થ મુમુક્ષુતાની શરૂઆત થાય તો એ શરૂઆતમાં એને પોતાના દોષનું નિષ્પક્ષપણું આવે એ શરૂઆતનું એક લક્ષણ છે. નિષ્પક્ષપણે પોતાના દોષનું અવલોકન એને રહ્યા કરે. બીજાના દોષનો પક્ષપાત કરવી તો સવાલ જ નથી ઉભો થયો. એ તો ઘણું ઘણું સ્થૂળ પરિણામ છે, દૂષિત સ્થૂળ દોષનું એ પરિણામ છે. પણ પોતાના કોઈ પણ દોષનો પક્ષપાત ન કરે અને એના ઉપર તો આજે એક ક્ષમાની પર્વ છે આપણું. તમે કોઈ સંપ્રદાયમાં ક્ષમાની પર્વ લાવી દીધો હોય તો એ વર્ષમાં એક દિવસ કેવો છે કે મારે જેની જેની સાથે વ્યવહાર થયો હોય જાણે અજાણે કાંઈ પણ કોઈને કાંઈ થયું હોય તો મારે ક્ષમા માંગી દીધું છે. એવું આટલા ધર્મના સંપ્રદાય ચાલે છે એમાં એક જગ્યાએ એ વ્યવહાર નથી. નિશ્ચય તો નથી, વ્યવહાર પણ નથી. એ ક્ષમાપના ક્યાંથી લીધી છે કે પોતાના દોષનું જેનું ભાન છે એ દોષ જેને ટાળવાનો ધ્યેય છે લક્ષ્ય છે એમાંથી ક્ષમાપના કે મારે કરવા નથી જતા થઈ ગયા હોય અને એથી કોઈને કંઈ કારણ નથી તો ક્ષમા બરોબર થઈ જાય, શૂન્ય નીકળી જાય. કોઈના પ્રત્યે રાગદ્વેષનો કાંઈ પણ શૂન્ય રહી ગયું હોય અને ગાંઠ બંધાયેલી હોય છૂટી જાય તો વ્યવહાર એવો ગોઠવો છે કે આખો અભિપ્રાય પડતો નવો ફૂલ જેવો અંતકરણ શિક્ષણમાં માની જાય. અને જો પોતાના દોષ અપક્ષપાતપણે જોવાની પ્રક્રિયા ચાલુ રાખી તો આ એ જ્ઞાનનો પર્યાય છે. જોવું એ જ્ઞાનનું કાર્ય છે. મુમુક્ષુતાની ભૂમિકાના એની શરૂઆતમાં આ પ્રકારની જો જ્ઞાનની પ્રવૃત્તિ હોય તો જીવનો સ્વચ્છંદ હાની પામે છે અને અનાદિથી કોઈ મોટો મિથ્યાત્વમાં અન્ય દશામાં કોઈ દોષ હોય તો સ્વચ્છંદ છે. સ્વચ્છંદનો દોષ સૌથી મોટો અને એના એટલા બધા પડખા છે કે નવાઈ લાગે કે અહીંયા પણ સ્વચ્છંદ થાય છે. દાખલા તરીકે જ્ઞાની તો બધા જ્ઞાની છે, ગુરુદેવ શ્રી પણ જ્ઞાની છે, બીજા પણ ઘણા જ્ઞાની થયા નથી છે. એમાં આ જ્ઞાની ઠીક ને આ જ્ઞાની ઠીક નહીં આ પ્રથમ ઠીક. ખોટો મનુષ્યને અજ્ઞાની હોવા છતાં જ્ઞાનીની કોઈ આચરણમાં શંકા થાય તો તે સ્વચ્છંદ છે, ભૂલ દેખાય તો તે સ્વચ્છંદ છે, વિરાધના વિરોધ કે અભક્તિ થાય તો સ્વચ્છંદ છે. અને જેટલા પ્રમાણમાં ભક્તિ થવી જોઈએ તેથી અલ્પ ભક્તિ થાય તો પણ તે સ્વચ્છંદ છે. અને વંચના બુદ્ધિ કહી છે 526 પત્રમાં વંચના બુદ્ધિ. અથવા આપણે આયા જવાય ને આયા ન જવાય, કેમ કે આપણે સોનગઢ વાળા, ઓલા કે અમે સુરત વાળા, એમને અત્યારે જે ચાલે છે એના પર દર્શન આવી ગઈ. પણ સ્વચ્છંદના પ્રકાર કેવા છે? અનેક પ્રકારે જે સ્વચ્છંદમાં જીવ વર્તે છે એ વિરાજક મોટામાં મોટું વિરાજક પરિણામ છે. એટલે એ સ્વચ્છંદ છોડવાનો બહુ સારામાં સારો અને રામબાણ ઉપાય હોય તો પોતાના દોષને અપક્ષપાત જોવા. જીવ જો રખડ્યો હોય તો સ્વચ્છંદને કારણે, શાસ્ત્ર વાંચીને પણ રખડ્યો હોય તો સ્વચ્છંદને કારણે. બીજી એક પરિભાષા કૃપાળુદેવ બહુ સરસ આદેશમાં એ આપી છે કે જ્ઞાનીના માર્ગે ચાલવાનો અનિશ્ચય કે ચાલવાનો અનિશ્ચય હોય, એટલે એવો નિશ્ચય ન થયો હોય અથવા એવો નિશ્ચય અધૂરો થયો હોય તો સ્વચ્છંદને કારણે એમ થયું છે. એવું ન થવું જોઈએ કે મને ઠીક પડે મારી ઈચ્છા પ્રમાણે મારે સાધન કરવું છે, ધર્મ સાધન મારી ઈચ્છા પ્રમાણે કરવું છે એ સ્વચ્છંદ છે, અને જ્ઞાનીની આજ્ઞા એ કરવું છે એ સ્વચ્છંદ નથી.
અધૂરા નિશ્ચયમાં કેવા પરિણામ હોય?
અધૂરા નિશ્ચયમાં એવા પરિણામ હોય કે જ્ઞાની ખરા, આટલી વાત તો મારે માન્ય છે પણ અમુક વાત મને હજી દાખલા તરીકે જ્ઞાની એમ કે છે આમ કરતો તારું કલ્યાણ છે, માર્ગે ચલાવવા માટે કોઈ વ્યક્તિગત પરંતુ વ્યક્તિગત ઉદ્દેશનો પ્રસંગ ન છે ને, સમષ્ટિગત ઉદ્દેશનો પ્રસંગ. ખરેખર તો સમષ્ટિગત ઉદ્દેશનો ઉદય હોય એવા મહાપુરુષો પાસે પણ વ્યક્તિગત પરિચયમાં જઈને માગણી કરવી જોઈએ. મારા માટે પ્રભુ આપની આજ્ઞા હોય સાંભળવી છે, મારી યોગ્યતાને હું નથી જાણતો, આપ મારી યોગ્યતાને જાણો છો, તો મને તમે આ માર્ગે ચડવા માટે આજ્ઞા આપી શકો, કૃપા કરી શકો તો યાચના કરવા આવ્યો છે. જાવું જોઈએ ભગવાન એ એમણે જે આજ્ઞા કરી હોય એટલે માથે ન ચડાવે એ જીવ નો સચિન છે. સમાજ પ્રતિબંધ, સમાજ શું કે છે? પછી સજન કુટુંબ, કુટુંબ નો પ્રતિબંધ છે. મારા કુટુંબમાં ડખો છે આ બધો, એટલે મારાથી આમ નથી થાય. તમારા ફલાણા નારાજ થઈ જાય એવું છે, મારા ફલાણા નારાજ થઈ જાય, તમારા મોટાભાઈ નારાજ થઈ જાય, તમારા પિતાશ્રી નારાજ થઈ જાય, કોઈને કાંઈ નથી થાય. એ કુટુંબ પ્રતિબંધ છે, બીજો દેહ પ્રતિબંધ છે. શરીરને અર્થે દેહાર્થના કાર્યોને મુખ્ય કરતા આત્મકલ્યાણના રસ્તાને ગૌણ કરવામાં આવે, ઉપાયને ગૌણ કરવામાં આવે, એ દેહ પ્રતિબંધ છે. અને ચોથો વિકલ્પ પ્રતિબંધ, સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ. બીજા બીજા વિકલ્પ આડે આત્મકાર્યના પરિણામ થતા નથી, આત્મભાવના પરિણામ થતા નથી. એ કાર્ય સ્વચ્છંદ અને પ્રતિબંધ, સ્વચ્છંદ પહેલો તાવ, પછી એક એક બધા પ્રતિબંધ તો માર્ગ મળે એવું છે. અને ક્યારે કાળથી માર્ગ નથી મળ્યો આ જીવને. કોભાગભાઈ તૈયાર હોય તો આ એક જ ગુણ થી તૈયાર છે. મોક્ષ ની ભૂમિકામાં બીજા અવગુણ ટાળી શકાય એનું કારણ કે આ એક બહુ મોટો સદગુણ હતો એમની પાસે. એટલે એમના દેહાંત પછી એમને જે પત્ર લખ્યો છે એમના પરિવાર ઉપર, એમાં એમ લખ્યું છે કે શ્રી સૌભાગ્ય સરળતા આદિ ગુણો એમ કરીને બીજા ગુણોને ગૌણ કરીને નાનીને માર્ગે ચાલવાનો તેમનો અદભુત અડગ નિશ્ચય એ અમને આજે વારંવાર સાંભળી આવે છે. એમને એમના વિયોગમાં એમની અનુપસ્થિતિમાં અમને સાંભળે છે. એ મહાપુરુષને એ સાંભળતો હતો, આ ગુણ સાંભળતો હતો. કોઈના વિયોગમાં શોક કરવો એ યોગ્ય નથી, પણ ગુણવાનનો વિયોગ થાય તો એમના ગુણો એ શોક કરવાની પ્રેરણા આપે છે. બીજા કારણે અમને દુઃખ નથી થતું, એમના ગુણીજનનો અમને વિયોગ એ મહાપુરુષ એવું લખે. અને એ પ્રકારે દોષનું અવલોકન કરતા સ્વચ્છંદ મળવો પડે, ઓછા વધતા પ્રમાણમાં એ સ્વચ્છંદ હાનિ પામે તો પણ પછી માર્ગ પ્રાપ્તિ, મોક્ષ માર્ગની પ્રાપ્તિને રોકનારા જે કેટલાક કારણો છે કે જેથી મોક્ષ જીવની યોગ્યતા રોકાઈ જાય છે, એ ત્રણ કારણોની અહીં ચર્ચા કરી. આ પત્ર સંઘાતના મોક્ષ ગુણોને લેખો છે. અને પત્રની વિશિષ્ટતા એ છે કે મોક્ષની શરૂઆત ક્યાંથી થાય, કેવી રીતે થાય, અને ક્રમશઃ એ મોક્ષનો વિકાસ કેવી રીતે થાય, એ વિકાસને રોકનારા અવરોધક કારણો કેવા હોય, અને એ કઈ રીતે ટાળે તો અહીંયા પદાર્થ નિર્ણય સુધી પહોંચે, એટલે સ્વરૂપના ભાવભાષણ સુધી પહોંચે, આત્મ સ્વરૂપની ઓળખાણ સુધી પહોંચે, એટલે સમ્યક દર્શનના અનન્ય કારણ સુધી પહોંચે, એટલો વિષય ક્રમશ ક્રમના અનુસંધાન સાથે આ પત્રની અંદર લીધો છે. એ આ પત્રની વિશિષ્ટતા તારાનું સો પત્રમાં આ એક જ પત્ર કાર્ય પદ્ધતિના કોઓર્ડિનેશન મળો છે. અક્રમે કાર્ય કરીશ તો ક્રમ વિપર્યાસ થશે, ક્રમભંગ તારો જે પ્રયત્ન છે એ નિષ્ફળ જવાનો, ગમે તેમ કામ કરે એ ન ચાલે. રોટલી રોટલીની રીતે થાય ને શેરો શેરાની રીતે થાય, બીજી રીતે કરો બધા જાય તો ન થાય. કોઈ ગમે એટલા બુદ્ધિમાન હોય પણ ન થાય, એટલે ન થાય. એમ મોક્ષ માર્ગની જે પ્રાપ્તિ છે એ પહેલાનો પણ એક ક્રમ છે. જેમ સિદ્ધપદની પ્રાપ્તિમાં ચતુર્થ ગુણ સ્થાનથી માંડીને જેમ ક્રમ છે એ મોક્ષ માર્ગનો ક્રમ છે, એમ મોક્ષ માર્ગની પ્રાપ્તિ પહેલા પણ એક ક્રમ છે. અને એ ક્રમની ચર્ચા જ્ઞાનીઓ ક્યાંક ક્યાંક કરી છે. બહુ ભાગ તો મુમુક્ષુ સમાજમાં એ ક્રમ શું છે એનો ખ્યાલ નથી. હવે ક્રમ શું કહેવાય, જેને જે ઠીક પડે એમ કરે. એની રીતે મોક્ષ માર્ગ છે એમ કેવું છે. આ ક્રમ સૂચક પત્ર છે, બધા પત્રોમાં એક જ પત્ર એવો છે જેની અંદર મુમુક્ષુની ભૂમિકાની શરૂઆત છે માની લો, ત્યાર પછીના ક્રમશઃ પરિણામ કેવા કેવા થાય તો સમ્યક દર્શનના અનન્ય કારણભૂત એવો પદાર્થ નિર્ણય અથવા આત્મ સ્વરૂપની ઓળખાણ સુધી પહોંચાય અને એને સમ્યક દર્શન થાય કેમ કે અનન્ય કારણ છે, સ્વરૂપની ઓળખાણ, સ્વરૂપનો નિશ્ચય, અસ્તિત્વગ્રહણ, સ્વરૂપ લક્ષ એ અનન્ય કારણ છે. ત્યાર પછી એમને ત્રણ કારણો મળ્યા છે, એમાં એક આ લોકની અલ્પપણ સુખેચ્છા, પરમ દૈન્યતાની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય. આ ત્રણ કારણો, એ ત્રણેય બધા કારણો ટાળવાનું બીજ એટલે હું બીજભૂત કારણ હવે પછી કહીશું, પણ તે પહેલા તે કારણોને અધિકતાથી એટલે થોડા વિસ્તારથી જોઈએ છે. એનું પહેલું કારણ લીધું આ લોકની અલ્પપણ સુખેચ્છા, આ અભિપ્રાય પ્રધાન દોષ છે, ચારિત્ર પ્રધાન નથી, જ્ઞાન પ્રધાન દોષની વાત થાય, જ્ઞાન માટે અભિપ્રાય પ્રધાન દોષની વાત થાય. નિકલ તો શું છે કે ચારિત્રનો તો ફેર છે, દસમા દોષમાં સુધી છે, બારમામાં એનો ક્ષય છે, અગિયારમામાં ઉક્ષમ છે, પણ મુમુક્ષુની ભૂમિકાની અહીંયા ચર્ચા ચાલે છે. હજી તો ચોથા ગુણસ્થાન અવિરતિવાળાની ચર્ચા નથી, અવિરતિવાળાને કોઈ વ્રત નથી, એને સંસારીઓના જેટલા રાગ હોય એટલા રાગ હોવાનો સંભળ છે ચારે ગતિમાં. પણ અહીંયા તો એ પહેલાની મુમુક્ષુની ભૂમિકાની ચર્ચા કરે છે. એટલે એમ કેવું છે કે મુમુક્ષુની ભૂમિકા એ કોઈ સાધારણ વાત નથી, યથાર્થ મુમુક્ષુતા, સાચે મુમુક્ષુતા આવે તો ધર્મ પામીને નિર્માણ પર સુધી પહોંચે, પહોંચે આપથી લઈએ ઉપરથી ખ્યાલ આવે એવું છે કે મોક્ષનું મૂળ શું કે સમ્યક દર્શન, અથવા ધર્મનું મૂળ શું બરાબર, સમ્યક દર્શનનું મૂળ કારણ શું કે સ્વરૂપ નિશ્ચય, આત્મ સ્વરૂપની ઓળખાણ. અરે આત્મ સ્વરૂપની ઓળખાણનું મૂળ કારણ શું કે સત્પુરુષની ઓળખાણ, સત્પુરુષની ઓળખાણનું મૂળ કારણ શું, ઉપરથી નીચે નીચે યથાર્થ મુમુક્ષુ, સત્પુરુષની ઓળખાણ ક્યાંથી થાય, યથાર્થ મુમુક્ષુતા આવી હોય નહીં તો રોલમ નો થાય, બધા જાજા જ્ઞાની કે છે માટે આપણે જ્ઞાની માને, બીજાને ઉછેલું ઉછીનું એની પાસે જ્ઞાન છે, પોતાની ઓળખાણ નથી.
એ છૂટતો વાર નહીં લાગે, એ પ્રમાણે છૂટતો વાર નહીં લાગે.
મોક્ષનો મૂળ કયો કે ધર્મનો મૂળ કયો એ સમ્યક દર્શન છે, દંશન પૂર્વ ધર્મ. સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી ધર્મની શરૂઆત ન થાય. એ સમ્યક દર્શનનો અનન્ય કારણ છે, ખાસ કારણ છે કે જે કારણ થતા કાર્યની ઉત્પત્તિ થાય છે, અહીંયા શું છે કાર્ય કારણની પ્રતિબદ્ધતા છે બધી પૂર્વ પર્યાયો, પણ કેટલીક પૂર્વ પર્યાયો એવી છે કે ઉત્તર પર્યાય સાથે પ્રતિબદ્ધપણાને પામેલી છે. સમ્યક દર્શન થાય અને મોક્ષ થાય, થાય થાય મોક્ષ બંધાયેલો છે થવા માટે, સમ્યક દ્રષ્ટિને મોક્ષ થવો બંધાયેલો છે, એ મોક્ષ પ્રતિબદ્ધ કારણ છે
બરાબર.
એમ સ્વરૂપ નિશ્ચય, સ્વરૂપની ઓળખાણ, સ્વરૂપ લક્ષ, અસ્તિત્વ ગ્રહણ જેને બીજ જ્ઞાન કહેવામાં આવે છે એની સાથે સમ્યક દર્શન બંધાયેલું છે. અને એવું બીજ જ્ઞાન છે કે સત્પુરુષના ઓળખાણની સાથે બંધાયેલું છે. 751 માં સત્પુરુષની ઓળખાણ થાય એને આત્મ સ્વરૂપની ઓળખાણ થાય, આત્મ સ્વરૂપની ઓળખાણ થાય એને સમ્યક દર્શન થાય, એકાગ્રતા થાય, કેમ કે સુખ ભંડાર છે, અટ્રેક્શન થાય છે, પુરુષાર્થ ઉપડે છે, સન્મુખતા સ્વરૂપ સન્મુખમાં પુરુષાર્થ ઉપડે છે, ત્યાર થાય. અને એ સ્વરૂપ સમૂહતાનો પુરુષાર્થ છે એમને બહુ લાગે છે. બીજા પરિણામ ગૌણ છે. જેને સત્પુરુષની ઓળખાણ થઈ એને ભગવાને એ થયું હતું, જ્યારથી એમને વિકસ્યો ત્યારથી જ એમને ઓળખી લીધા હતા. તો વચ્ચે એમને 6-7 વર્ષનો સંયોગ રહ્યો છે અને એમને 30મા વર્ષે એમનો સંયોગ થઈ ગયો. 44 વર્ષ સિતેન્દ્રમાં મોટા હતા એટલે એમનો આયુષ્ય ઉપયોગ છે. આમ 36 વર્ષની ઉંમર છે. ત્યારે વચ્ચે એકવાર એમણે પ્રશ્ન કર્યો છે કે તમને પ્રથમ બીજભૂત જ્ઞાન થયા પછી આગળની દશા કા થતી નથી, એટલે કે સ્વરૂપની ઓળખાણ કેમ થતી નથી? અમારી ઓળખાણ તમને થઈ, હવે તમને સ્વરૂપની ઓળખાણ કેમ થતી નથી? આ પ્રશ્ન કર્યો. એટલે સુધારસનો એક પત્ર લખ્યો 400-500. પછી વિચાર લઈ ગયા છે છેલ્લે છેલ્લે. એનું કારણ એમને એ હતું કે એમને કૃપાળુ દેવ પ્રત્યે અનુરાગ ઘણો હતો, એને મને સર્વસ્વ મૂકી ગયું. એ પણ પ્રતિભાન છે. કોઈ પણ પરદ્રવ્ય પ્રત્યેનો રાગ પણ પ્રતિબંધ છે, કે દર્શનનો ઘણો ભાગવો પડે છે. એને સ્વરૂપની ઓળખાણ થવી સહેલી છે, સહજ છે, પણ છતાંય તે એ દિશામાં પ્રયત્ન કરે તો એટલે એમને ઈડર થઈ ગયા છે. છેલ્લે છેલ્લા મહિનામાં એમના દેહાંતના છેલ્લા મહિનામાં 2-3 અઠવાડિયા પહેલા ત્યાં થયા, પછી 1 અઠવાડિયામાં સંગીત દર્શન. બીજી બાજુ સુગાનીજીનો દ્રષ્ટાંત જોઈએ તો આ પ્રકારે છે. એમને આત્મ સ્વરૂપની પ્રાપ્તિની તીવ્ર ભાવના હતી. ખાવું પીવું ઊંઘવું હરામ થઈ ગયું હતું અને ચાલતા વિકલ્પનું એટલું બધું દુઃખ લાગતું હતું કે આ વિકલ્પ ન છૂટે તો મારા પ્રાણ છૂટી જશે. હવે આ હું સમજ નથી કરી શકતો, વિકલ્પ મટે છૂટતો છે, પણ જે વિકલ્પ સ્વરૂપનો આધાર આશરે આવે તે જે છૂટે ને એની સ્વરૂપ દેખાડનાર કોઈ હતું નહીં. પોતાની મળે તેને સૂજે ગમે એટલી ભાવના હોય આનાથી વિચાર. પણ આટલી બધી જયારે તીવ્ર યોગ્યતા ઉત્પન્ન થઈ ગઈ ત્યારે કુદરતે કોઈ વ્યવસ્થા એવી ગોઠવાઈ જાય છે કે આત્મધર્મ એમને પહોંચ્યું ને એ સંભળાયેલા સીધા 600 માઇલની મુસાફરી કરી નાખી. 1,750 કિલોમીટર થાય સોનગઢ. ઈ જમાનામાં એકલા ક્ષેત્રના અજાણ્યા કોઈ દિવસ સૌરાષ્ટ્રમાં પગ મૂકેલો નહીં, કોઈ દિવસ ગુજરાતી ભાષી સમાજમાં આવેલા નહીં. ગુરુજીને સાંભળ્યા અને સાંભળ્યાની ઓળખી લીધા. ગુરુદેવને પરિણમતા જોયા એટલે ઓળખી લીધા. એમ કહેવાય નામ ને રાગ ભિન્ન છે એ સાંભળ્યું નથી. જ્ઞાન ને રાગ ભિન્ન છે એમ કહેનાર ને જ્ઞાન ને રાગ ની ભિન્ન પરિણતિ ને ઓળખી પકડી લીધી છે. એ પહેલું કારણ ઉત્પન્ન થયું. પહેલું કારણ ઉત્પન્ન થયું. અને વિનય કેટલો કર્યો, કેટલો વિનય કર્યો? અનંત તીર્થંકરો થી પણ મારે માટે હજી એટલો વિનય કર્યો. એટલે બે હજ વિનય આવે છે. એટલે શું છે, પરમ દૈવીતાની ઓછપ ન હોય ત્યાં વિનય ની દૈવી પણ એટલે વિનય, વિનય ની ઓછપ ન હોય, અનંતો વિનય હોય. એક તીર્થંકર ની બરાબર છે એમ નથી કે માય તો એક તીર્થંકર કે તો પરસેન્ટ ઉતરી જાય છે લોકો. અનંત તીર્થંકરો છે વધારે છે. એટલું બધું બે હજ બહુમાન આવે. આવ્યા વગર એ જ્ઞાન દશામાં બોલ્યા છે, પણ નિમિત્ત થયા ને એટલે જ્ઞાન દશામાં પણ એ બોલ્યા છે. અને એ વિનય ઉગે છે પહેલો વહેલો, જ્યારથી ઓળખાણ થાય ત્યારથી. તો મારા માટે તો હું તરી ગયો આ મળ્યા ને હું દેખાય આવે છે, પોતાનો મોક્ષ દેખાય છે. મુમુક્ષુતામાં મોક્ષના ભણકાર આવે છે.
એનું નામ ઓળખ કેવી
છે? આ પુરુષ ની વાણી છે, મને અંદર થી મોક્ષ ના ભણકારો લાવે છે, મારા માટે તરણ તારણ છે, અનંત પહેલા વ્યાખ્યાનમાં ઓળખ્યા, સાંભળતા સાંભળતા ઓળખ્યા છે. પછી રાજપુત્ર માની ચલી રાજપુત્ર રાત્રે દર્શન રાજપુત્ર દર્દી નો ડાક્ટર નો હું છું, દર્દી છે, જ્ઞાની પુરુષ નો ડાક્ટર છે. આ ડાક્ટરે મારો રોગ પકડ્યો, એ દર્દ ને સેન્સેશન પોતાની છે ને વર્ણન ડાક્ટર કરે છે, તો બરાબર મારી વેદનાનું વર્ણન કરે છે, માટે આને ખબર છે કે મને કયો રોગ ચાલે છે. પેટમાં ચૂંક આવીને ઝાડા થાય છે તો મોરડો છે, ઠીક ઝાડા થાય છે ને ચૂંક આવે છે તો કા તો પોતાનું નિશાન છે, એનો વિષય છે, અનુભવનો વિષય છે. એવી રીતે જ્ઞાની પુરુષ ઓળખાય છે મોક્ષના મિત્રોમાં, જ્ઞાન મિત્ર છે. આ બીજનું બીજ છે, કેરીના ગોટલાની અંદરની ગોટલી આ છે. જ્યાં સુધી સત્પુરુષ ઓળખાય નહીં ત્યાં સુધી સ્વરૂપ ઓળખાય નહીં, અને ત્યાં સુધી આત્મસિદ્ધિમાં આ જ રહસ્ય બુદ્ધિ છે. આ લોકોની અલ્પ પણ સ્વેચ્છા એ નહીં હોવાનું કારણ એ છે કે એ સ્વેચ્છા રહી જવાનું કારણ એ છે કે આત્મામાં સુખ છે એવો નિશ્ચય એવો દ્રઢ થયો નથી. આત્મા સત્પરમાનંદ રૂપ છે, સત એટલે હોમ પરમ છે, આનંદમય છે. મારો મારા પ્રદેશે પ્રદેશે મારું અનંત સુખ ભરેલું છે, એની દ્રઢતા નથી એટલે ક્યાંક સુખ લેવાનો અભિપ્રાય, ક્યાંકથી સુખ લેવાનો અભિપ્રાય ઉભો રહી જાય છે. અને એ મોક્ષની ભૂમિકાની યોગ્યતાને રોકનારું પ્રતિબંધક કારણ છે. અહીંથી સંકલ્પ વિકલ્પ ચાલુ રહીએ છીએ, જે સંકલ્પ વિકલ્પનો પ્રતિબંધ લીધો ને એના આ કારણ કે કેમ વિકલ્પ થાય છે કે સુખ માટે થાય છે, પણ એ અભિપ્રાય સહિત થાય છે, એ મોટો દોષ છે. ચારિત્રમાં તો ઉપરના ગુણસ્થાન સુધી વિકલ્પ થવાનું છે, સત્તા ગુણસ્થાન સુધી થવાનું છે, પણ અહીં તો મુમુક્ષુની ભૂમિકાની જયારે ચર્ચા ચાલે છે ત્યારે એ વાત છે. અભિપ્રાય છે કે સુખનો ખૂણે ખાતરે પણ તો તને આત્મામાં આનંદ અને સુખ પૂરું પૂરેપૂરું ભર્યું છે, બ્રહ્મ સુખ છે. અથવા તો મુમુક્ષુતામાં આનંદ અનુભવાય છે કે ભાઈ અમને હવે કાંઈ વાંધો નથી, અમે અમારું અમારું સાધન અમારી રીતે કરીએ છીએ, સારી રીતે કરીએ છીએ, ઘણું વાંચ્યું ઘણું સાંભળ્યું, હવે અમારું સાધન અમે પેદા કરીએ છીએ, અને તેથી બાહ્ય સાતામાં ના કેટલાક કારણો, બાહ્ય સાતાના જે જે કારણો રહેતા હોય તે પ્રિય લાગે છે, સારા લાગે છે. એવી સૂક્ષ્મ વાત કરી છે,
બરાબર કોલ પકડેલી, બરાબર કોલ ખબર છે,
નારના ધબકારા કુશળ વૈલ્ય કે ભાઈ તમે બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા પહેલા સુખડી ખાધી છે અને ઉપર પાણી પીધું છે અને પછી કાંઈ જલ્દી જલ્દી ભાગ્યા છો, તમે ચાલ્યા છો, અડધી કલાક વિરામ લેવો જોઈએ જમીને, એના બદલે કંઈક કામ આવી ગયું, મારો છોકરો હતો દોડવા મંડળી, આ સુખડી જામી ગઈ છે અંદરમાં આતરમાં, અને ટાઈફોઈડ છે, તમારો તાવ છે એ ટાઈફોઈડ છે, 21 દિવસ પહેલા હવે આ તાવ ઉતરશે નહીં, કેમ કે એ મળ નહીં પાકે, નાના ધબકાર છે, કયો આ તો બધા દાખલા નજરે જોયેલા છે,
થઈ જાય.
બે ત્રણ અઠવાડિયા પહેલા તમારા ઘરે ભૂખડી થઈ કે નહોતી થઈ એને ક્યાંથી ખબર હોય, પણ એને નાળ બતાવે આમાં વીજો પીડા થઈ જાય. એમાં હોય છે નાની પુરુષ છે એ હોય છે, એને એમ કહેશે કે તારે મોક્ષ જોઈએ છે, નવા શક્તિના પરિણામમાં તમે નોંધણી થાય છે, સારી વાત છે. છૂટવા માટે હવે તરફડિયા મારે બહુ સારી વાત છે, મારે એક વાર તરફડિયા મારવાની જરૂર છે. બીજી બાજુ તને તારા દોષનું અવલોકન થવા માંડ્યું છે, બહુ સારી વાત છે. પણ હજી બાહ્ય સાતાના કારણોમાં પ્રિયતા થાય છે ને, તો કહે છે કે જેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે. આટલા શબ્દો વાપરા છે, આનાથી યોગ્યતા રોકાય છે. આ પ્રકારનું કારણનો અભાવ થઈ ગયો છે, કોઈ યોગ્યતામાં આગળ લીધો, મનુષ્યતામાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ છોડવાનો પ્રયત્ન હોય એને જાણવું. કોઈ પણ પદાર્થ ગમે તે સ્વરૂપે કોઈ પણ પર્યાય પરમાણુ આવો મારી સામે, મને કોઈ સુખનું કારણ નથી, મને કોઈ પ્રિય નથી, મને કોઈ અપ્રિય પ્રિય નથી, ગમે તે પૂજો કર્યા તો હું જીવ છું અને સુખ સ્વરૂપ છું, સુખધામ તો છું, નહીતર એ વાત રહેતી નથી અભિપ્રાયમાં.
દ્રવ્યાનુયોગ સારા પરિણામ એવું દ્રવ્યાનુયોગ એમ કે છે
કે મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલા આવા પ્રકારના પરિણામ હોય છે. તેના કારણ એ છે કે નિસંગપણે આત્મા સત છે અથવા પરમાનંદ રૂપ છે એવો નિશ્ચય નથી, એવો અભિપ્રાય નથી. અને મુમુક્ષુતામાં પણ ઠીક પણ લાગે છે કે આપણે ઘણું કરીએ છીએ, શક્તિ પ્રમાણે સારું એવું કરી કરીએ છીએ, એ વર્તમાન પર્યાયનો સંતોષ પણ દર્શન મળવાને મંદ કરે છે, તીવ્ર કરે છે,
તીવ્ર કરે છે.
અને જે બાહ્યશાતાના કારણો છે એ ઠીક લાગે છે, પ્રિય લાગે છે, અનુકૂળતા પોસાય છે, પ્રતિકૂળતા પોસાતી
નથી,
તેની યોગ્યતા રોકાઈ જાય છે. આમાંથી મુમુક્ષુતાની યોગ્યતા
રોકાઈ જાય છે,
રોકાઈ જાય છે. એ ન તો સત્પુરુષને ઓળખી શકશે, ન તો સ્વરૂપને ઓળખાણ કરી શકશે. બીજી બે વાત તો એ જ લીધી છે. કેમ કે અનુકૂળતાની મુખ્યતા આગળ એ બધાને ગૌણ કરશે, પોતાના આત્મકલ્યાણને ગૌણ કરશે. મને અનુકૂળતા રહે ને તો હું આત્મકલ્યાણ કરું, પ્રતિકૂળતાઓ આવે ત્યારે પછી મારા પરિણામ બગડી જાય છે. માટે અનુકૂળતા રાખવાની પ્રધાનતામાં એ આત્મકલ્યાણના અને આત્મકલ્યાણના પ્રસંગભૂત કારણભૂત એવા સત્સંગાદી છે એને ગૌણ કરી નાખશે. બીજું જે ઓળખાણનો વિષય કીધો છે, પરમ દૈન્યતાની ઊંચાઈ ક્યાં સુધી હોય છે કે ઓળખાણ ન થાય ત્યારે. ઓળખાણ થાય ત્યારે તો જેમ સુગાનીજીને બુદ્ધિ થઈ હતી એવી બુદ્ધિ થાય. સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, તેને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. મુમુક્ષુની ભૂમિકાનો આ પરમ ધર્મ છે. અને એ ઓળખાણ થયા વિના એ પ્રકાર આવતો નથી. કેવી રીતે આવે છે અને તો બહુ સારું બન્યું છે આ વિષયને કે જ્ઞાની પુરુષ છે એને ઓળખ્યા ક્યાંથી? એનું શરીર ઓળખવાનું કારણ નથી, એના વિકલ્પ ઓળખવાનું વાણી ઓળખવાનું કારણ નથી, એના વિકલ્પનું ઓળખવાનું કારણ નથી. ઓળખવાનું કારણ એમની અંતરંગ જ્ઞાન દશા છે, આ બધી બાહ્ય દશા છે. શરીર વાણી ને વિકલ્પ બધી બાહ્ય રહી હોય છે, સંયોગ દશા છે, છૂટી જવાનું બધા. અંતરંગ દશા જે પરિણતી છે એ આત્માકાર છે અને આત્મા છે એ પરમાત્મા સ્વરૂપ છે, એટલે પરમાત્માના આકારે એ દશા છે. એટલે જ્ઞાનીના પરિણતિમાં હૃદયમાં બિરાજમાન જે પરમાત્મા છે એના સીધા દર્શન થયા છે, સ્વરૂપના દર્શન થયા છે. જ્ઞાનીમાં નાની માં જ્ઞાની ના દર્શન નથી કર્યા, ચોથા ગુણ સ્થાન વાળા ના દર્શન નથી કર્યા, એને પરમાત્મા ના દર્શન કર્યા, એ તો પરમેશ્વર બુદ્ધિ થાય છે. અમથી નથી થતી, સીધું લોજિક છે. પરમેશ્વર બુદ્ધિ થાય કેવી રીતે? અંતર પરિણિતિ નો વિષય જે પરમાત્મ તત્વ છે, ત્યાં સુધી મોક્ષ નું જ્ઞાન ની પહોંચ હોય છે પાત્રતા વાળાને, અને એ પહોંચ વર્ષ એટલે પરમેશ્વર બુદ્ધિ થાય છે. અને એ પરમેશ્વર બુદ્ધિ થાય છે ત્યારે એનું એક બીજું રિફર્કેશન આવે છે બીજા જીવો પ્રત્યે, એ પ્રકારનું છે કે સર્વ પ્રાણીની વિશેષતાનો દાસત્વ મનાય છે. અને જ્યારે સર્વ પ્રાણીની વિશેષતાનું દાસત્વ મનાય છે ત્યારે પરમ યોગ્યતાની પ્રાપ્તિ થાય છે. પછી કોઈના પ્રત્યે તિરસ્કાર વૃત્તિ આવવાનો પ્રશ્ન છે, કોઈ જીવ પ્રત્યે તિરસ્કાર વૃત્તિ ના, કેમ કે એ પણ મારા જીવો એક આત્મા છે, પ્રાણી નથી પણ મારા જીવો એક આત્મા છે, સ્વરૂપે કરીને પરમાત્મા છે, સર્વાત્મા સમદ્રષ્ટિ આ વિશે ત્યાં આવે છે. આપણે સામે સામા છે, આ બાજુ સત્પુરુષમાં ઓળખાણ થઈને પરમેશ્વર બુદ્ધિ થાય છે, તો આજે આ બીજી બાજુ બધા પ્રાણીઓ પ્રત્યે સમદ્રષ્ટિ આવી જાય છે. કોઈના પ્રત્યે તિરસ્કાર કરવાનો પ્રશ્ન રહેતો એ પરમ દૈન્ય, તો એવી પરમેશ્વર બુદ્ધિ જ્યાં સુધી આવૃત રહી છે ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. અને આ તો બીજું બીજ આ છે, સમ્યક દર્શનનો બીજ, સ્વરૂપ ઓળખાણ એનું બીજ, સત્પુરુષની ઓળખાણ છે. એટલે મૂળ ગોટલી તો આ છે, અંકુર તો આમાંથી ફૂટવાનો છે, ગોટલામાંથી નહીં, ગોટલીમાંથી અંકુર મૂળિયું ફૂટશે, નીચે મૂળિયું ફૂટશે ને ઉપર પાંદડા આવશે, બે બાજુ કામ થશે. એટલે અસ્થિ નાસ્તિ બે પણ ખેતી પછી આગળ વધશે. કદાપી કોઈને બધા બે થી આવવા, સુભાષભાઈ ને છેલ્લા બે થયું, એક થયેલું, પણ કોઈને બે થયા હોય તો પણ વાસ્તવિક તત્વ પામવાની કઈ યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય, સ્વરૂપ નિશ્ચય, સ્વરૂપને ઓળખાણ ન થયું હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે, કાં તો સમાધાન થતું નથી કેમ કે મૂળ પદાર્થનું દર્શન થયું નથી, અંદરમાં ભાવ વાસન થયું નથી, અથવા મિથ્યા ક્ષમતા આવે છે, ખોટું સમાધાન કરે ન્યાયથી પકડીને, આનું કારણ આનું કારણ, શાસ્ત્રો વાંચ્યા હોય અને સમાધાન કરવાની બુદ્ધિ થઈ ગઈ હોય તો ગમે તેમ કરીને સમાધાન કરી દીધું. કલ્પિત પદાર્થને વિશે શક્તિ માન્યતા હોય છે, આત્મ સ્વરૂપના વિષયમાં ક્યાંય કલ્પના કરી બેસે છે વાંચીને સાંભળીને. અંશે રાગનો અભાવ કરીને જે વખાણ થવી જોઈએ 144 ગાથાના પ્રવચન અનુસાર ગુરુદેવના, એના બદલે રાગના આધારે રાગની મુખ્યતામાં રહેલી જે વિચાર દશા મુમુક્ષુની, એ વિચાર દશામાં આત્મા એક છે, અખંડ છે, અભેદ છે, ધ્રુવ છે, અનંત ગુણનો રૂપ છે, એમ કરીને જે એના વિશેષણો છે એ વિચારીને નિર્ણય કરે છે, એ રાગની પ્રધાનતામાં કરેલો નિર્ણય એ કલ્પિત નિર્ણય છે.
એ ગોખણપટ્ટીમાં જાય
એ કલ્પના એક કરે છે, ભલે ગોખણપટ્ટી ન કરે પણ કાંઈ કે કાંઈ કલ્પના કરે છે, જેને પોતાને ફ્રેમ મળે એમ આત્માનું ચિત્ર અંદર માનસિક ભૂમિકામાં મેન્ટલ પ્રોજેક્શન આવે છે, વિચાર છે કે આવો છે આત્મા, મારો આત્મા આવો છે, આવો છે, એનું ફ્રેમિંગ ચાલે છે, આવો સત છે, આવો મારો આત્મા છે એમ કલ્પી લે છે, એ મોટી ભૂલ છે. એમ નથી, જ્ઞાન લક્ષણના આધારે જે પરિશિષ્ટ રીતે છે અને 913 પત્રમાં જે કહ્યું ઉપયોગ લક્ષણ એ સનાતન સ્થિર, ઉપયોગ લક્ષણમાં વેદનભૂત લક્ષણ છે. જ્ઞાન ના આધારે જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય થાય છે. ત્યારે ગુરુદેવ એમ કહ્યું કે રાગનો અંશે અભાવ કરીને આ નિર્ણય થયો ત્યારે સમીક સમજતા એ રીતે પદાર્થ નિર્ણય જ્યાં સુધી થતો નથી ત્યાં સુધી કોઈ જીવને મોક્ષ માર્ગની પ્રાપ્તિ હોય સમ્યક દર્શન ઉત્પન્ન થતું નથી. જેમ સમ્યક દર્શન વિના ગુણિ દશા ન હોય તેમ સ્વરૂપ નિશ્ચય વિના સમ્યક દર્શન દશા ન હોય એને જ્ઞાનનું દર્શન. સતની કલ્પિત માન્યતા હોય છે જેથી અપૂર્વ પદાર્થ ને વિશે પરમ પ્રેમ આવતો નથી. જે મહિમા ફાટ ફાટ આવવો જોઈએ કેમ કે અનંત મહિમાધારી પદાર્થ છે. એના બદલે નક્કી કર્યો હોય આત્માને કે આત્મા ધ્રુવ છે પણ આપણો પુરુષાર્થ નથી. આપણે ધ્રુવ આત્માને સમજીએ છીએ. શું આત્મામાં આનંદ 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 ભેળો છે એ ખબર છે પણ આપણો પુરુષાર્થ ઉપડતો નથી. ક્યાંથી ઉપડે ભાવ ભાષણ વગર કોઈનો પુરુષાર્થ ઉપડે. એટલે એ પ્રમાણે પણ પરમ યોગ્યતાની હાનિ છે. હજુ શું કહીએ આપણે?